21/9/83 બુધવાર સમય સાહેબ ગાથા તે પર્યુષણ પર્વ દિવસ 11 સમય 8:15 થી 9:15
સાક્ષાત મોક્ષનું કારણ છે. અને આત્માને નિમિત્તોની અપેક્ષા છે તેની પરાશ્રિત દ્રષ્ટિ તે વિષય છે અને તે સંસારનું કારણ છે. સાક્ષાત મોક્ષનું કારણ શુદ્ધ આત્માની રમણતા લીનતા એવું ચારિત્ર છે અને એ ચારિત્રનું કારણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય એનું કારણ સમયસારની 13મી ગાથામાં આપ્યું છે. ત્યાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન બે વાત કરી છે. કેમ કે સ્વરૂપાચરણ ચારિત્ર ખરેખર એ ઉત્કર્ષ ઉપરની અપેક્ષા એ ચારિત્ર ગૌણ છે ત્યાં. એટલે બે જ વાત, ઉદાર્થ નહી નવ તત્વને જાણતા સમ્યક દર્શન થાય છે એટલો પાઠ છે. આત્માના પરિણામને આત્મા કેવો તે વ્યવહાર છે અને આત્માના ત્રિકાળી સ્વભાવને આત્મા જાણવો માનવો કેવો તે નિશ્ચય છે. બસ આટલું ટૂંકું નિશ્ચય ને વ્યવહારનું સ્વરૂપ છે. જીવના પરિણામને જીવ કેવો તે વ્યવહાર છે અને જીવના ત્રિકાળી સામાન્ય એકરૂપ જ્ઞાયભાવ સ્વભાવ ભાવને જીવ કેવો તે નિશ્ચય છે અને પર્યાયના વિભાવ સ્વભાવને જીવ કેવો તે વ્યવહાર છે. પરિણામ છે તે વ્યવહારનો વિષય છે. એને જીવ કેવો તે વ્યવહાર ને એને જીવ જ કયા કરે અને નિશ્ચય નહી આત્માના સ્વભાવને જીવ કહીને વ્યવહારનો નિષેધ કર્યા જ કરે એનાથી જાહેરા કરે છે. આજકાલનું નથી અનાદિનો આ ચાલે છે. પરિણામને જીવ કેવો તે વ્યવહાર છે એને નિશ્ચય માની લેવો કે રાગ છે તે જીવ છે તે અજ્ઞાન ને મિથ્યા છે. પરિણામ છે તે જીવના પરિણામ છે છતાં પણ તે જીવ નથી. જીવ એનાથી ભિન્ન છે. બેસાડવું તો પડશે ભાઈ. કેમ કે પરિણામ સહિત આત્મા છે એમ એને લક્ષમાં લીધું છે. પરિણામને અને પરિણામ સહિત આત્માને લક્ષમાં લીધો છે. પણ પરિણામથી ભિન્ન ભગવાન આત્મા પરિણામી શુદ્ધ જ્ઞાયક ભાવ જે પ્રમત્ત અને અપ્રમત્તના પરિણામથી પાર્ચિદાનંદ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે એ પરિણામનું લક્ષ છોડીને ભગવાન આત્માનું લક્ષ કરી અને એનો અનુભવ કરવો તે બ્રહ્મચર્યનું કારણ થાય છે. બ્રહ્મચર્ય છે સાક્ષાત મુક્તનું કારણ. આ બ્રહ્મચર્યનો દિવસ છે. બ્રહ્મચર્ય બ્રહ્મ નામ આત્માનો સ્વભાવમાં ચરવું રમવું લીન થવું એ સાક્ષાત મોક્ષનું કારણ છે. બ્રહ્મચર્ય વિના કોઈનો મોક્ષ ન થાય કદી પણ. શું કહ્યું એટલે હવે નવી વાત આવી. અહીં તો પછી હતું નહીં ને. બ્રહ્મચર્ય વિના કોઈ પણ જીવનો મોક્ષ થઈ શકતો જ નથી. બ્રહ્મ નામ આત્માનો સ્વભાવ એમાં લીન થવું ચરવું એવા બ્રહ્મચર્ય વિતરાગી ચારિત્રના પરિણામ વિના કદી કોઈ પણ જીવની મુક્તિ થઈ શકતી જ નથી. અને એવું જે બ્રહ્મચર્ય ચારિત્ર એ સમ્યક દર્શન વિના હોઈ શકતો જ નથી. એવું જે સમ્યક દર્શન કે જે ચારિત્રનું કારણ છે, ચારિત્ર છે તે મોક્ષનું કારણ છે અને સમ્યક દર્શન છે તે ચારિત્ર નું કારણ છે. અને સમ્યક દર્શન નું કારણ ભૂતાર્થ નું આશ્રય છે. જીવના પરિણામ ને જીવ કેવો તે વ્યવહાર છે અને જીવના સ્વભાવ ભાવ ને જીવ કેવો તે નિશ્ચય છે. નિશ્ચય નહીં વસ્તુના યથાર્થ સ્વરૂપ નું પ્રતિપાદન કરે છે અને વ્યવહાર ને અન્યથા કતર પ્રતિપાદન કરે છે. વ્યવહાર ને બીજાના ભાવ ને બીજાનો કહે છે. નિશ્ચય નહીં એક જીવદ્રવ્યના સ્વભાવને આશ્રિત હોવાથી તે જીવના સ્વભાવ ભાવને જીવ કહે છે તે નિશ્ચય રહી છે. બે ટૂંકું વ્યવહાર ને નિશ્ચય બે સમજાય તો આખું જીનાગમ રહસ્ય સમજાય એવું છે. એ પુરુષાર્થી ઉપાયમાં પણ કહ્યું છે કે શ્રોતાના ઘણા ગુણો હોય કસાય ની મંદતા જતું કરવાની ટેવ. આ મધ્યસ્થતા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ વિનય આદિના ભાવો પણ એનામાં એ લક્ષણ હોવું જોઈએ કે નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં શું છે એનું જો સ્વરૂપ સમજે તો એને જીનવાણીનો રહસ્ય સમજી શકાય છે. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં તો પંડિતો જાણે આપણે શું કામ એમ નથી. પ્રત્યેક મુમુક્ષુએ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં નું સ્વરૂપ સમજવા જેવું છે. જાજી નહીં ના ભેદ ને પ્રભેદ ના આવરે તો કઈ નહીં, એક નિશ્ચય નહીં ને એક વ્યવહાર નહીં બસ. પરિણામો માં શુદ્ધ નહીં થી જોઈએ તો અશુદ્ધ નહીં થી વ્યવહાર નહીં થી જોવામાં આવે તો નવે તત્વ નવ પ્રકારના પરિણામ તે જીવ છે. નવ પ્રકારના જે પરિણામ છે તે વ્યવહાર નહીં જોવામાં આવે તો તેને જીવ કહેવામાં આવે છે. પણ એનાથી આગળ વધવાનું છે. શુદ્ધ નહીં થી જોઈએ તો એટલે નવ તત્વ થી પણ ભિન્ન ભગવાન આત્મા અંદર માં બિરાજમાન છે. નવ તત્વ ના પરિણામો એ બધા સ્વાંગ છે, સ્વભાવ નથી આત્માનો. બંધ પણ સ્વાંગ ને મોક્ષ પણ સ્વાંગ છે. શુદ્ધ નહીં થી જોઈએ તો બધા પરિણામ નું લક્ષ છોડીને પરિણામ ને ગૌણ કરીને પરિણામોની ઉપેક્ષા કરીને પરિણામોનું અવલંબન છોડીને ભેદનો આશ્રય છોડીને એક અભેદ સામાન્ય સંકોચ કિરણ પરમાત્મા અંદર બિરાજમાન છે એને શુદ્ધ નહીં જોઈએ તો જીવન જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. હોય તો દેખાય ને એમાં વસ્તુ સામાન્ય સ્વભાવમાં જ્ઞાયક ભાવમાં પ્રમત અપ્રમત હોય તો દેખાય ને. શુદ્ધ આત્મ તત્વમાં ગુણસ્થાન હોય તો ગુણસ્થાન દેખાય ને. શુદ્ધ આત્માના સ્વભાવમાં માર્ગના સ્થાન હોય તો દેખાય ને. પરિણામ ઉપરથી નજર હટાવવી અને દરેક સામાજિક ઉપર નજર લાવવી અને અહીંયા સ્થિરતા થઈ જવી એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન ત્રણેય કાળ એક જ પ્રકારે છે કે નવ તત્વના પરિણામને જાણીને એને ગૌણ કરીને એનું લક્ષ છોડીને એનું અવલંબન છોડીને એમાં આત્મબુદ્ધિ છોડીને જગત સામાન્ય એકરૂપ અનંત ગુણાત્મક ભગવાન આત્મા બિરાજમાન છે અંદર. એ પરિણામોથી પણ ભિન્ન ભગવાન આત્મા છે. પરિણામોમાં મધ્યમાં રહેવા છતાં એ ઠિકાણી દ્રવ્ય પરિણામમય થઈ શકતું અશક્ય છે. વ્યવહાર નહીં ના કથન માં આવે કે જયારે તે દ્રવ્ય જે ભાવે પરિણમે ત્યારે તે મય છે. એ કથન આવે એ વ્યવહાર નહીં નું કથન છે. નિશ્ચય ને નિજ ભાવ ને આત્મા છોડતો નથી અને પર ભાવ ને ગ્રહણ કરતો નથી. અસ્ખલિત પોતાનો સ્વભાવ છે એની કદી પણ સ્ખલન ન થાય. શુદ્ધ 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 બેહદ શુદ્ધ પરિણામ નામની ગમે એવી અશુદ્ધતા આવી પડો, તીવ્ર મિથ્યાત્વ પરિણામમાં હો, અશુદ્ધતા હો, તો પણ ભગવાન આત્મા સ્ખલિત પોતાના શુદ્ધ સ્વભાવને છોડતો નથી. એ શુદ્ધ સ્વભાવ કે આત્મા છે અને આ અશુદ્ધતા તે આશ્રવની છે, એમ આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન કરી જે આત્મા શુદ્ધ આત્માનો અવલંબન લે છે તેને સમય કૃષ્ણ પ્રગટ થાય છે. બસ દ્રવ્ય અને દ્રવ્યના પરિણામ આ બે વચ્ચે ઝાંખી રમતો છે અંદરમાં. દ્રવ્ય અને દ્રવ્યના પરિણામની જે બહાર છે આત્માની સત્તામાં નથી, પ્રમાણ જ્ઞાનના વિષયથી જે બહાર છે, એની તો શું વાત કરવી, એ તો આત્માની સત્તામાં નથી, દ્રવ્યની સત્તામાં નથી, પર્યાયની સત્તામાં નથી. પર પદાર્થ અહીંયા તો કહે છે કે નવ તત્વો માં શુદ્ધ નીતિ જોઈએ તો ઉપરમાં આવ્યું તો અશુદ્ધ નીતિ જોવામાં આવે, અભૂતાર્થ નીતિ જોવામાં આવે તો નવ તત્વો સત્યા છે જાણવા માટે સાચા, જાણવા માટે સાચા છે, આદરવા માટે ખોટા છે. ઉપાધિ તત્વ નથી, એ જ્ઞેય તત્વ છે નવ તત્વના ભેદો, પણ જે તત્વ નથી. પરિણામ જાણવા લાયક છે પણ પરિણામ મારા છે એમ એમાં મમતા કરવા યોગ નથી, પણ પોતાના પણ નવ તત્વ છે એમાં આત્મબુદ્ધિ કરવી તે અજ્ઞાન ને મિથ્યાત્વ છે. નવ તત્વ ને કોઈ ઉડાડી શકતું નથી જગતમાં. નવ તત્વ એ તો જીવના બહિર્મુખ ને અંતર્મુખ પરિણામો ની વાત છે, એ પર્યાય ધર્મ છે, દ્રવ્ય નો ધર્મ નથી. એમાં આત્મબુદ્ધિ છોડી દે, એનો અવલંબન છોડી દે, એનો સ્વામી ઊંચું છોડી દે, એનું કર્તૃત્વ બુદ્ધિ છોડી દે, અને પછી તો એને જ્ઞેય બનાવવાનું છોડીને જ્ઞાયક ને જ્ઞેય, અને જ્ઞાયક ને જ્ઞેય બનાવ્યા પછી નવ તત્વ ને સહજપણે જ્ઞેય થશે તારા. નવ તત્વોમાં શુદ્ધ બ્રહ્મચર્ય નો દિવસ છે આજે. શુદ્ધ આત્મામાં રમી જવું, ઠરી જવું, લીન થવું એવી દશા આવવાની છે. શું કહ્યું? એવી દશા જીવની આવવાની છે. જીવનો મોક્ષ થવાનો છે, મોક્ષ થવાનો નથી એ વાત કરવી પણ નહીં ને સાંભળવી પણ નહીં. મોક્ષ થવો એ પણ પર્યાયનો સ્વભાવ છે. કાયમ માટે પર્યાયમાં ભાવબંધ રહેવો એ પર્યાયનો સ્વભાવ નથી, દ્રવ્યનો તો સ્વભાવ નથી. દાખલો આપ્યો તો ચંદુભાઈ કીધું ત્રણ દિવસ પછી તાવ થઈ જશે. અરે ભાઈ આ એક તો ત્રણ ડિગ્રી તાવ છે, તમે આ ત્રણ દિવસની વાત બસ. એમ જેને દ્રવ્ય સ્વભાવ જોઈ લીધો એને મોક્ષ જોઈ લીધો. શું કહ્યું? જેને મુક્ત સ્વભાવ ત્રિકાળ જોયો એને પરિણામમાં મોક્ષ જોઈ લીધો છે. આ નવ તત્વોમાં આવી નાના મોઠે મોટી વાત છે એમ લાગે કેટલાક. ભાઈ પ્રભુ તમે ભગવાન છો, ગુરુદેવ કહેતા તમે ભગવાન છો. ભાઈ ભગવાન થવા માટે લાયક છો, ભગવાન છો તેથી તમે ભગવાન થઈ શકો છો. શક્તિ ભગવાન સર્વજ્ઞ પદ બધામાં ભર્યું છે, સર્વજ્ઞ સ્વભાવમાં એકાગ્ર થતા પરિણામમાં સર્વજ્ઞ પદ પ્રગટ થઈ જાય છે. જીવન એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. એકની ઉપર દ્રષ્ટિ પડતા નવ દેખાતા નથી. કેમ કે એકમાં નવ નો અભાવ છે. એકને દ્રષ્ટિમાં લેતા એકમાં નવ હોત તો એક પણ દ્રષ્ટિગોચર થાત અને સાથે સાથે નવ પણ દ્રષ્ટિગોચર. એ તો રહસ્ય ટૂંકું અજ્ઞાનીઓએ લાંબુ લાંબુ કહ્યું છે, બાકી છે તો રહસ્ય દ્રવ્ય ને પરિણામ. બસ બે નવ તત્વો બધું છે. કૃપા ક્યાં જવાની જરૂર નથી. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દેખાતા નથી. એમ દુકાળ રોગ તો એમાં પ્રમાણ જ્ઞાન ના વિષયમાં પણ નથી, આ તો પ્રમાણ જ્ઞાન ના વિષયમાં પર્યાયો છે. એ સુધી ના વિષય ને જોતા પ્રમાણ જ્ઞાન નો એક ભેદ નવ તત્વ વ્યવહાર નો વિષય દેખાતો નથી. એને કેવું પ્રમાણ જ્ઞાન એટલે શું? દ્રવ્ય અને પર્યાય બે ને જેમ છે તેમ યુગ પર જાણવા, સોનું અને સોના નો કાઠ બેને યુગ પર એક સાથે જાણવા તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. જો સોનું ને સોના ના ઘાટ ને એક સાથે જાણવા એનું નામ સોના સંબંધે નું પ્રમાણ જ્ઞાન. સોના સંબંધે નું પ્રમાણ જ્ઞાન એવા ભગવાન આત્મા દ્રવ્ય નિત્ય છે અને પરિણામે પલટાય છે. પરિણામ સમયે સમયે પલટે છે. એ તો દ્રવ્ય ટકે છે અને પર્યાય થી પલટો આવે છે. એ બે ને યુગ પર એક સાથે જાણવા તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. એ પ્રમાણ ના બે અંશ એક શુદ્ધ નહીં જોવામાં આવે તો ત્રિકાળ ટકતો પદાર્થ ભગવાન પૂર્ણાનંદ નો નાશ, અને વ્યવહાર નહીં જોવામાં આવે તો નવ તત્વ ના ભેદ દેખાય છે. હવે નવ તત્વ ના ભેદ ને જાણીને શુદ્ધ નહીં જોવામાં આવે તો એ અનુભવ ના કાળે જોવા જોવાય છે. શાસ્ત્ર જ્ઞાન થી આત્મ જ્ઞાન થતું નથી, વિકલ્પ થી આત્મ જ્ઞાન થતું નથી, ઇન્દ્રિય જ્ઞાન થી આત્મ જ્ઞાન થતું નથી. તે આ શુદ્ધ નહીં ભગવાન આત્માને અંતર્મુખ થઈને દ્રષ્ટિ કરીને એમાં જે પરિણતિ જામે છે જયારે, ત્યારે ભાવાર્થકાર પંડિત અગાઉના કહે છે જે શાસ્ત્ર માં ટીકાકાર ને મૂળમાં જે છે એનો જ આ ભાવાર્થ ફેરો છે. એકલો આત્મા દેખાય છે તમને, નવ તત્વ કઈ દેખાતા નથી, પર્યાય દેખાતી નથી, દ્રવ્ય સામાન્ય દેખાય છે, સામાન્ય નું અવલોકન કરતા વિશેષ નું અવલોકન રહેતું નથી કે અનંત નથી રહેતું તો સાંખ્ય મત ને વેદાંત આવી જશે. સાંભળતો ખરો, તને કઈ ખબર નથી. કેમ કે એ શિકાર દ્રવ્ય ને જોનારી શુદ્ધ નહીં છે એટલે વેદાંત આવતો નથી, વેદાંત શુદ્ધ ને માનતો નથી. શુદ્ધ નહી પર્યાય છે, શુદ્ધ નહી તો પર્યાય છે. આહા, એ અંતરનું પર્યાય થઈ એને શિકાર દ્રવ્ય ને જોયો કે હું ભગવાન આત્મા છું. નવ તત્વો કઈ દેખાતા નથી, અલૌકિક વાત આ છે. વ્યવહારના પક્ષવાળા જીવોને આ વાત કઠણ બેસવી કઠણ પડે છે. વ્યવહારના પક્ષ છોડવો જેવા છે, વ્યવહારનો પક્ષ છોડી નિશ્ચયના પક્ષમાં ભાઈ આવવા જેવું છે. ભલે કોક કે નિશ્ચયાબાજી થઈ જશે ને એકાંતમાં છે ને, આ લોક મૂકે ભોગ, લોક તો ભોગ એવી ભૂમિકા જ કરે છે. આનંદગંજે કહ્યું છે એક વખત કે લોક ની લાજે બાયુ ઘૂમતા મેં બહુ ખેંચા, હવે મારે લોક ની લાજ રાખવી એવો એક પદ છે. આવડે તા પદ બોલો 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 ચા છે કે આ નિશ્ચયાભાસી થઈ ગયો ની નિશ્ચય ની વાત કરે છે ને વ્યવહાર ની વાત કરતો નથી. એ વાત એની સાંભળી એને સ્વભાવ ને જોયો નથી. નિર્ભય થઈને એ આત્મા સાધના કરતા એને સમય દર્શન થાય છે. લોકોની વાતો સાંભળીને પાછો ફરતો નથી. છાપામાં છપાવે તો પણ એની શ્રદ્ધા ફરતી નથી. એવી વસ્તુ છે પોતાને ગુરુ કૃપાથી જે વાત બેઠી હોય એ ઉપરથી દેવ આવે કદાચિત કે હું તમારો મિત્ર છું પૂરો ભવનો, અને હમણાં શ્રીમંદર ભગવાન પાસેથી સાંભળીને હું આવ્યો છું કે આમ વ્યવહાર કરતા કરતા લાભ થાય માટે આપના જે ગુરુ છે ને કાનજી સ્વામી એ કે છે એ બરાબર નથી, પણ આ બરાબર હું વાત લાવ્યો છું. હાલ રે હાલ ઉપરથી દેવ આવે તો પણ શ્રદ્ધા ભરે. હા, એનું કારણ છે કે એની બુદ્ધિ થી હાંકડું પૂરી ગુંગા ને ગોળી ચડાવીને ગયો. એ ગુંગા ચડાવીને ગોળી ચડાવીને ગયો ને એને વ્યવહાર નો પક્ષ હતો ને વ્યવહાર ઘૂંટાતો હતો, તો એ વ્યવહાર જાણવા માટેની વાત આવી એને અદરવાની કરીને મારી પાસે આવ્યો. હાલ રે હાલ આ ગુરુ ખોટા નથી, ગુરુ સાચા છે. અમારા ગુરુ ગુણિયલ છે, અનુભવી પુરુષ છે. દેરી ભાઈ આ તો વીર ના કામ છે, કાયર ના નહી કામ. જો એ પણ આવે છે ભાઈ, શું આવે એમાં બોલ બોલો. કાયર ના નહી કામ જો આવે છે. કાયર તો કંપી ઉઠે કે નવ તત્વ થી ભિન્ન ભગવાન આત્મા હે. નવ તત્વ ના પરિણામ થી આત્મા ભિન્ન હોય, જીવન એક ચૈતન્ય ચમત્કાર માં પ્રકાશ થઈ ગયો છે. તે સિવાય જુદા જુદા નવ તત્વો કઈ દ્રષ્ટિગોચર થતા નથી, કેમ કે જેનો આશ્રય નથી તે દેખાતું નથી, અને જેનો અવલંબન છે એક જ વસ્તુ દેખાય છે. ન્યાય સમજાય છે. પરણતી જેનો અવલંબન લે છે જ્ઞાયક એ જ જીવ પણ દેખાય છે. પરણતી ભેદ નો અવલંબન છોડ્યો, આશ્રય છોડ્યો, માટે તે આશ્રયભૂત એક તત્વ દેખાય છે, અનાશ્રયભૂત તત્વ દેખાતું ભગવાન કહેલી, સંતોએ કહેલી અને ગુરુદેવ પાસેથી મળેલી છે. આ શુદ્ધાશુદ્ધ પર્યાય નો પિંડ તેને દ્રવ્ય કહેવાય, જીવ દ્રવ્ય કહેવાય, અને શુદ્ધ અને અશુદ્ધ પર્યાય થી ભિન્ન ભગવાન આત્મા તેને જીવ તત્વ કહેવાય. જીવ દ્રવ્ય જાણવાનો વિષય છે અને જીવ તત્વ એ આદરવાનો વિષય છે. નવ તત્વ જાણે એમાં તમે પાછું ચોપડે માટી કાલુ આ ધંધો ફીરો અનંતકાળ ત્યાં સુધી વ્યવહાર દ્રષ્ટિ છે. આ તો ભગવાન છે એનું ભાન થતા એ ભગવાન થાય છે. ભગવાન છું એ ભગવાન નું જો ભાન થયું, પરમાત્મા છું એ પરમાત્મા નું જો ભાન થયું તો એ પરમાત્મા થાય છે. પરમાત્મા ને જાણે છે તે પરમાત્મા થાય છે. જુદા જુદા નવ તત્વો ને માને છે. જો શ્રદ્ધાનંદ પુરુષાયકો માને છે એટલે એને આત્મા માને છે. પાછો એ આને આત્મા જ માને છે. પરિણામ હું કરું ને એનું ફળ તો હું જ ભોગવું છું, તેથી તે આત્મા છે એમ માને છે. જુદા જુદા નવ તત્વો ને માને છે. જે કુદરત ના મન પર્યાય રૂપી દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે. બે ના સંબંધ થી જોઈએ તો આ જુદા જુદા પદાર્થો દેખાય છે. જીવ ના પરિણામ પુદગલ ના સંબંધ થી દેખે છે. જીવ ને જીવ ના પરિણામ ને પુદગલ ના સંબંધ થી જોવે છે તો આ બધા જુદા જુદા નવ તત્વો પદાર્થો એને દેખાય છે. પણ શુદ્ધ નથી. જીવ પુદગલ નું નિજ સ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે, એટલે કે શુદ્ધ આત્મા ને જયારે જોવે ત્યારે એમાં પુદગલ ની નાસ્તી છે એને પુદગલ નું સ્વરૂપ બેન જાય એમ કહેવામાં આવે છે. પુદગલ નું જુદા છે ત્યારે જુદા જુદા ત્યારે સંબંધ તોડી નાખે છે પુદગલ ની સાથે. દ્રષ્ટિમાં સંબંધ પુદગલ નો છે જ નહીં એમ જયારે દ્રષ્ટિ દ્રવ્ય પર જઈને સંબંધ તોડે છે ત્યારે ત્યારે શું દેખાય છે કે ત્યારે કોઈ પાપ આદિ સાતતો કઈ પણ વસ્તુ નથી. કઈ પણ વસ્તુ નથી. આકરું લાગે એવું છે પણ અમરત જેવું છે. શુદ્ધ આત્માની એકાકાર દ્રષ્ટિમાં આ અનેકાકાર નવ તત્વો કઈ દેખાતા નથી. કઈ વસ્તુ નથી, અવસ્તુ છે. જીવની અપેક્ષા એ બધું અજીવ છે. આ વસ્તુ છે ને બાકી બધું અવસ્તુ છે. એના પરિણામ ની અપેક્ષા એ ભલે વસ્તુ હોય પદાર્થ, પણ મારી અપેક્ષા એ જોઉં છું તો એ અવસ્તુ છે. મને એનું અવલંબન છૂટી ગયું છે. મને એ ભાવમાં મારા પણ ક્યાંય બાતો નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયા હતા જો જ્ઞાન કરાવે છે. જીવને પુદગલ ના સંબંધ થી જોઈએ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાય છે. પર્યાયમાં સ્વભાવમાં તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. કેમ કે દ્રવ્ય પુદગલ નું અવલંબન લેતું જ નથી. નિરાલંબી તત્વ કર્મ ના અવલંબન થી રહી છે. પરણતી જયારે પુદગલ નું અવલંબન લે છે એવી દ્રષ્ટિથી સંબંધ થી જોવામાં આવે તો નિમિત્ત નૈમિત્તિક ભાવ થી થયા હતા. નિમિત્તો જૂના કર્મ ના ઉદય આદિ છે. આદિ નૈમિત્તિક એટલે આ બંધ ને મોક્ષ ની પર્યાય પણ નૈમિત્તિક એ ભાવ થી થયા હતા. તે નિમિત્ત નૈમિત્તિક ભાવ જયારે પતી ગયો, દ્રષ્ટિ માંથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી ગયો આખો. શ્રદ્ધા નિમિત્ત નૈમિત્તિક સંબંધ ને સ્વીકારતી નથી. મને શુદ્ધ નહીં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સ્વીકારતી નથી. વ્યવહાર નહીં નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગણાય છે. શુદ્ધ નહીં નો વિષય નિમિત્ત નૈમિત્તિક નથી. શુદ્ધ નહીં નો વિષય ટીકાઉ સામાન્ય જે દ્રષ્ટિનો વિષય છે તે શુદ્ધ નહીં નો વિષય છે. એની પ્રતિપક્ષ બીજી નહીં, વ્યવહાર નહીં એ નવ તત્વ જેમ છે તેમ પછી જાણે એ તો જાણવામાં જાય, આદરવામાં એક લીધો પછી નવ તત્વ ના ભેદો જાણવામાં જાય છે, આદરવામાં રહેતા ઉપાધિ પણ ભાગતા નથી. નવ તત્વ નિમિત્ત નૈમિત ભાવથી થયા હતા, બે ના સંબંધ થી જોય તો નિમિત્ત નૈમિત સંબંધ છે. તે નિમિત્ત નૈમિત ભાવ નો જયારે જયારે પટી ગયો, નિમિત્ત નૈમિત સંબંધ આખો દ્રષ્ટિ ગોચર થતો નથી. વ્યવહાર નહીં નિમિત્ત નૈમિત સંબંધ દેખાય છે પણ શુદ્ધ નહીં. નિમિત્ત નૈમિત સંબંધ વ્યવહાર નહીં કેમ દેખાય કે પરણતી પરનો સંગ કરે ને પરનો સંગ છોડે, દાદાની કઈ જરૂર નથી. નાની થવું હોય તો આટલું તો એને સમજવું પડશે, નિશ્ચય ને છું ને વ્યવહાર નહીં આટલું તો સમજવું પડશે. અવલંબન લઉં છો એ બુદ્ધિ છૂટી ગઈ. હું તો ત્રિકાળ સામાન્ય છું, હું કેનું પરમાત્મા કોનું અવલંબન લે, હું તો પરમાત્મા છું ને. ભગવાન આત્માને જોયો ત્યારે આખો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ સંસાર ઉભો થતો હતો. નિમિત્ત નૈમિત્તિક થી બંધ ને મોક્ષ ના ભેદો દેખાતા હતા. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ની દ્રષ્ટિએ વ્યવહાર ની દ્રષ્ટિએ જોયે તો બંધ ને મોક્ષ ના પરિણામ છે, પણ અંતર દ્રષ્ટિ થી જોતા તેવો નથી. આ છે ને નથી, છે ને નથી, આ શું હોય છે? બીજી કોઈ વસ્તુ પદાર્થ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે, જોવે આવ્યું, વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્ય નો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. પરંપરાગત ભાવ શુદ્ધ ભાવ કોઈનું નહેરો આવ્યો. વસ્તુ તો દ્રવ્ય છે અનંત ગુણાત્મક, અહીં દ્રવ્ય એટલે અનંત ગુણ નો પેટ, એમાં પર્યાય સામેલ ન કરવી. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્ય નો જ્ઞાયક ભાવ નો દ્રવ્ય એટલે જ્ઞાયક ભાવ એનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે. તણીકા એ નિજ ભાવને છોડતો નથી, ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવને છોડતો નથી. એ પરમ પારણામિક ભાવ દ્રવ્યનો નિજ ભાવ છે. તથા નિમિત્ત નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. આ દ્રષ્ટિમાં નિમિત્ત નૈમિત્તિક દેખાતું નથી, દ્રષ્ટિની અપેક્ષા અભાવ છે. પરિણામ પરિણામ રૂપે ભલે હો બારમાં એ બહિસ્તત્વ બહિસ્તત્વ ભલે હો પણ અંતર તત્વ માં બહિર તત્વ નો અભાવ છે. કોઈને એમ લાગે કે આ નવ તત્વ ને આ ઉડાડી નાખે, ભાઈ ઉડાડતા નથી. જ્યાં જે છે તેને તેમ તે સ્થિતિ રાખે છે. કોણ કોને ઉડાડે? તથા નિમિત્ત નૈમિત ભાવ નો તો અભાવ જ થાય છે. માટે શુદ્ધ નહીં જીવને જાણવાથી જો સમય કે કામ કરે છે. શુદ્ધ નહીં જીવને જાણવાથી જો સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે પંડિત થઈ જાય પણ જ્ઞાની થાય, પંડિત થાય, લોકમાં પૂજાય, લોકમાં ભલે પૂજાય પણ ભગવાન ને ઘેરે એનું સ્થાન નથી. અને બીજાને ભણાવે, એના છીન ભીન કરીને બધી એક એક વાત એવી કહે અને એમાં એવો રસ આવે નવને સમજવા ને સમજાવવામાં, રસ રસ પાછો આવે એમાં એકને ચૂકીને, તો પંડિત થાય પણ જ્ઞાની. અને એક નો રસ આવતા આવતા નવના ભેદને જાણીને બીજાને કોઈને સમજાવે પણ ઉપેક્ષા બુદ્ધિ સમજાવે છે, એના નવ તત્વ ના ભેદ પ્રત્યે પણ ઉદાર છે જ્ઞાની. પંડિતો પણ જેમ ટીકામાં છે એવી રીતે વર્ણન એને કર્યું. 10 મિનિટ બાકી છે, શ્લોક લઈ લીધા સવાર સુધી છે ને, સવાર ગાથા તો લખી પણ મંદિર ઉપર જેમ કળશ ચડાવે છે એમ ટીકાકાર અમરચંદ્ર આચાર્ય અતિ આસન ભવ્ય જીવ, અતિ આસન ભવ્ય જીવ વૈરાગ ના શિખર નો શિખામણી છે. આ ફાટ ફાટ જ્ઞાન ને વૈરાગ સાધી ની પ્રગતિ છે. જે બ્રહ્મચારી છે બ્રહ્મ નામ શુદ્ધ આત્મા માં નિરંતરે ચરે છે, લીન થાય છે, તેવા બ્રહ્મચારી ધર્માત્મા કુલ કુલ આચાર્ય ભગવાને કહેલા ભાવને ખોલીને ટીકા